चलो मंगलाचरण। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो लोए सवसाहूणम। जो आ सोल साइंस ना क्लास में लास्ट आई थिंक जयती बेने अपने तीर्थंकर अने भगवान एना ऊपर क्लास लीधो तो, अने आज थी आपणे नवो टॉपिक शुरू करीए छे। आज थी आपणे चार गति ऊपर टॉपिक शुरू करीए छे। चार गति ना नाम तो बधाने ख्याल हशे, ख्याल छे ना? कया कया छे? मनुष्य, तिर्यंश, देव अने नरक। जो आ चार गति नो टॉपिक मां आपणे थोड़ू प्रेक्टिकल वात करशू, पहला विचार करशू અને પછી ડેટા ડ્રીવન વાત કરશું। આમાં ઘણા બધા કન્ટેન્ટ ઇઝ વેરી ડીપ ચાર ગતિમાં, જે પાછળ નેક્સ્ટ ક્લાસમાં દરેક ગતિમાં જવાના કારણો, એમાં જીવના કેવા ભાવો હોય છે, એનું બધું ચેપ્ટર જયતીબેન કવર કરશે। આપણે પહેલા તો એ વિચાર કરીએ કે ચાર ગતિ છે, રાઈટ? તમે કોઈને પણ પૂછો, સપોઝ આપણે જે જૈન ન હોય કોઈ બીજાને પૂછો, તો એને ચાર ગતિ બિલીફમાં આવે કે નહીં? જો એમાં તમે કોઈ બીજા રિલિજનમાં સપોઝ ક્રિશ્ચિયાનિટી કે મુસ્લિમને એ લોકોને પૂછો તો એ લોકોને આવે, કેમ કે જેવું આપણામાં દેવગતિ અને નરક ગતિ છે એવું એ લોકોમાં પણ છે, મનુષ્ય અને તિર્યંશ તો દેખાય જ છે પ્રગટ, એમાં તો કોઈને ડાઉટ નથી ને કે બે અલગ અલગ ટાઈપના લાઈફ ફોર્મ્સ છે, એમાં તો કોઈને ડાઉટ નથી, કેમ કે મનુષ્ય હ્યુમન ફોર્મ દેખાય છે, તિર્યંશ તો ઘણા બધા જુદા જુદા દેખાય જ છે। હવે ડિફરન્સ ક્યાં આવે છે કે એ લોકો એવું માને છે કે આપણે આ લાઈફમાં જે કર્મ કરશું, કર્મ એટલે કે ગુડ ડીડ્સ, વેધર ગુડ ઓર બેડ ડીડ્સ, એ પ્રમાણે આપણે કયામતનો દિવસ આવશે અને કયામતના દિવસે એક ડિસિઝન થશે કે ભાઈ આને હવે ક્યાં મોકલવો। ઘણા આપણે મૂવી પણ જોયા હશે ને, જે હિન્દુ રિલિજનના હોય, તો ઓલા બે જણ હોય ને, એક યમરાજ અને બીજું ચિત્રગુપ્ત, એ લોકો પાસે એક પોથો હોય, એ પોથામાં બધાના ધર્મકર્મ લખ્યા હોય દરેક જીવના, તો જે કયામતનો દિવસ આવે, એટલે કયામત તો એ મુસ્લિમનો શબ્દ છે, બાકી હિન્દુમાં એનો વર્ડ હશે આઈ ડોન્ટ રિમેમ્બર, પણ એ દિવસે એ આપણા ધર્મકર્મનો સરવાળો કરે અને પુણ્ય અને પાપ અનુસાર આપણને કાં તો દેવ ગતિ મળે કાં તો નરક ગતિ મળે। બરાબર, કન્સિસ્ટન્ટ શું છે કે બધામાં ચાર ગતિ માને છે, બાકી કન્સિસ્ટન્ટ શું નથી, એ લોકો એવું માને છે કે ધીસ ઇઝ વન ટાઈમ એક્ટિવિટી, એકવાર દેવમાં ગયા તો હવે હંમેશા દેવમાં જ છે, અને એકવાર નરકમાં ગયા તો હંમેશા નરકમાં જ છે। અને આપણે શું માનીએ છીએ? આપણે માનીએ છીએ કે ચાર ગતિમાં નિરંતર જીવ ભમ્યા કરે છે। જો એકચ્યુઅલી જોવા જઈએ તો બે આ ડિફરન્સ જ નથી, આજે હું બે વ્યૂ પોઈન્ટ કહું છું ને, એ બે વ્યૂ પોઈન્ટ સેમ જ છે। ડિફરન્સ ક્યાં છે કે તમારું વિઝન કેટલું લોંગ છે એનામાં ડિફરન્સ છે, વિઝન કેટલું લોંગ છે એમાં ડિફરન્સ છે। જો તમે એમ જ જુઓ, આપણી લાઈફ ટાઈમ કેટલું છે, ફ્યુ યર્સ, 100 યર્સ, 50 યર્સ જેટલું હોય એટલું, બરાબર? અમુક એનિમલ્સનું તો 5-10 વર્ષ હોય, અથવા તો અમુક મોસ્કિટોઝ ને બધાનું તો બહુ શોર્ટ લિવડ, મે બી ફ્યુ ડેઝ, 1 or 2 days। અને દેવો ને નારકીનું આયુષ્ય કેટલું છે, કેટલું છે એમનું આયુષ્ય? એની ગેસીસ? બહુ સરસ, ઓછામાં ઓછા 10,000 વર્ષ દેવમાં અને નારકીમાં, બેવમાં 10,000 વર્ષ। આપણી હિસ્ટ્રી આપણને કેટલી ખબર છે? 50-100 વર્ષમાં તો ખાલી બ્રિટિશનું ને એનું આવે, બાકી આપણે જે ઓલ્ડેસ્ટ હિસ્ટ્રી આપણી પાસે છે ઓલું મોહેન્જ વોટ એવર અલા, એ 5000 વર્ષ જેટલું જ છે ને આપણી પાસે. ને ઓછામાં ઓછું દેવનું ને આ નરકનું આયુષ્ય કેટલું? 10000 વર્ષ. એટલે જે પ્રી હિસ્ટોરિક મેન પણ જે મરીને ગયો હશે અને સપોઝ ઓછામાં ઓછું એનું આયુષ્ય હોય તો બિચારો હજી ત્યાં જ છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, પર્યાય બદલતી રહેતી હૈ, સી ડેફિનેટલી બદલતી રહેતી હૈ પર્યાય. મેં અપને રિલિજિયન કો ઓર સાયન્સ કો કમ્પેર કર રહા હું. સાયન્સ કા વિઝન બહોત શોર્ટ હૈ, વો મુજે આપકો બતાના હૈ. આપકો સમજ મે આ રહા હૈ? ઓર જૈનિઝમ કા વિઝન બહોત બ્રોડ હૈ, બહોત લોંગ લિવ્ડ હૈ. હવે 10000 વર્ષનું આયુષ્ય જો તમને મળે નરકમાં તો તમે બહુ ભાગ્યશાળી કહેવાઓ કે આટલું ઓછામાં તમારું પતી ગયું. જગન્ય આયુષ્ય છે, બહુ ઓછામાં પતી ગયું. ખ્યાલ આવે છે કે નહીં? નોર્મલી હવે શ્રેણિક રાજા ખ્યાલ છે ને બધાને? શ્રેણિક રાજા કોણ હતા? કોણ હતા શ્રેણિક રાજા? સ્ટોરીમાં તો ખ્યાલ હશે કે નહીં? મહાવીર ભગવાનના કોણ હતા શ્રેણિક રાજા? શ્રેણિક રાજા મહાવીર ભગવાનના માસા હતા, એના મમ્મીના સિસ્ટરના હસબન્ડ. ચેલના રાણી છે ને, ચેલના રાણી અને મહાવીર ભગવાનના મધર, દે આર રિયલ સિસ્ટર્સ. હા, પછી શ્રેણિક રાજાએ શું કર્યું? સ્ટોરી તો આપણને ખબર છે ને બધાને. એક મુનિરાજ ઉપર એમણે સાપ મૂક્યો તો કયું આયુષ્ય બંધાયું એમને? કયું આયુષ્ય બંધાયું? 7મી નરકનું આયુષ્ય. કેટલું? 33 સાગરોપમ. હવે સાગરોપમ હું આવું છું, હજી પહેલા આપણે નંબર તો સમજીએ, અસંખ્યાત પછી સમજશું. અચ્છા, પછી એમણે શું કર્યું? પછી એમણે શું કર્યું શ્રેણિક રાજાએ? પછી એમણે સમ્યક તો પ્રગટ કર્યું ને. પછી એમણે એ જ મુનિરાજના ઉપદેશથી એમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું અને પાછળ જઈને પછી મહાવીર ભગવાનના સમોશરણમાં ગયા અને ત્યાં એમને ક્ષાયિક સમ્યક્તો થયું. હવે હજી ડિફરન્સ આપણા બાકી છે કે વોટ ઇઝ નોર્મલ સમ્યક્તો ને ક્ષાયિક સમ્યક્તો. ઇમેજિન કરો, ક્ષાયિક સમ્યક્તો ઇઝ ધ ટોપ મોસ્ટ સમ્યક્તો યુ કેન અચીવ, બરાબર ને? જેને ખ્યાલ હશે એને ખ્યાલ છે ને. હવે ટોપ મોસ્ટ સમ્યક્તો જેને પ્રાપ્ત કર્યું તો એનું આયુષ્ય તો 10000 વર્ષ સુધી થઈ જવું જોઈએ ને નરકનું. એટલું ઘટી જવું જોઈતું તું કે નહીં? પણ ક્યાં સુધી ઘટ્યું એમનું આયુષ્ય? હવે અત્યારના એમનું આયુષ્ય કેટલું છે નરકમાં? નહીં, કેટલું છે એમનું આયુષ્ય? અરે કેલ્ક્યુલેશન કરો, નેક્સ્ટ 24મી ફર્સ્ટ તીર્થંકર થવાના છે ને, તો અત્યારના 5મા કાળનો ટાઈમ ફ્રેમ કેટલો? 21,000 યર્સ. 6ઠા કાળનો અગેન 21,000. ભાઈ પાંચમો પાછો છઠ્ઠો ને પાછો પાંચમો, તો 21,000 ને 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો, 84,000 યર્સનું એમનું આયુષ્ય છે. કોનું? એ શ્રેણિક રાજાનું જે અત્યારના નરકમાં છે. માય પોઈન્ટ ઇઝ, નેક્સ્ટ ભાવમાં ફર્સ્ટ તીર્થંકર થવાના છે, ત્યાંથી નરકથી સીધા નીકળીને. ખ્યાલ આવે છે ને? અને એનું નરકમાં આયુષ્ય કેટલું છે? 84,000 યર્સ. આપણા સાયન્સની 84,000 યર્સની કોઈ નોલેજ છે આપણી પાસે? નથી ને. એટલે એ સાયન્સ, સી મારો ઓરિજિનલ ડિસ્કશન પોઈન્ટ શું હતો? એ લોકો એવું માને છે કે એકવાર નરકમાં ગયા તો હવે નરકમાં જ રહેશે અને એકવાર સ્વર્ગમાં ગયા તો સ્વર્ગમાં જ રહેશે. ધીસ ઇઝ પ્રોબ્લેમ ઓફ લોંગ ટર્મ વિઝન. ખ્યાલ આવે છે ને? ગિવન લોંગ ઇનફ ટાઈમ, એના પછી દરેક ગતિના જીવો ત્યાંથી પોતાનું આયુષ્ય પૂરું કરીને બીજી અન્ય ગતિમાં ગમન કરે છે અને જીવો 4 ગતિમાં નિરંતર પરિભ્રમણ કર્યા કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે એ જોઈએ. આપણે સાંભળ્યું ને કે ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગર. આઈ વોન્ટ યુ ટુ ફર્સ્ટ થિંક અને બ્રોડન યોર હોરાઇઝન કે આ 33 સાગર એટલે કેટલું મોટું. અને આપણો મનુષ્ય લાઈફ અત્યારના છે, ઇટ ઇઝ લાઈક અ સ્પેક ઇન ધી ઓશન. ખ્યાલ આવે છે ને? 100 યર્સ ઇઝ નથિંગ કમ્પેર્ડ ટુ વોટ વી આર ટોકિંગ અબાઉટ. ખ્યાલ આવે છે? એના માટે તમને સિમ્પલ કોરોલરી આપું. આખું અસંખ્યાતનું ગણિત ભણવા જઈએ તો પાગલ થઈ જશો. બરાબર? આ 33 સાગરોપમ એટલે અસંખ્યાત વર્ષ, અસંખ્યાત એટલે અસંખ્યાત વર્ષ. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ઇમેજિન કરો કે તમે આ મંદિરની જે સૌથી બિગેસ્ટ વોલ તમને દેખાય ને, એ બિગેસ્ટ વોલ તમે પકડી લો અને એમાં તમે 1 થી શરૂ કરો અને પછી 0 લખ્યા જ કરો, આખી વોલ ભરી દો ઉપરથી નીચે સુધી અને આખી આમ અક્રોસ. ખ્યાલ આવે છે ને? આમ અક્રોસ નંબર ભરી દો, પછી જ્યાં પૂરું થાય પછી નેક્સ્ટ 0 નીચે લખો. એવી રીતના આપણે નોટબુકમાં લખીએ ને, એમ કરતા હોય અને આખી વોલ ભરી દો અને પછી પણ જે નંબર તમારી પાસે આવે ઇઝ અ વેરી સ્મોલ અસંખ્યાત. સમજાય છે કે નહીં? ઇઝ અ વેરી સ્મોલ અસંખ્યાત. તો 33 સાગરોપમ એક સેકન્ડ હોય ને, એ એક સેકન્ડમાં જેટલા સમય હોય એટલા સમયો પણ એ વોલ પર કેપ્ચર નથી થતા. સમજાય છે? હવે એટલા સેકન્ડ તો વી કેન કોરિલેટ કેટલું મોટું છે, કેમ કે વી નો. હવે ઇમેજિન કરો કે તમારે એટલું જ તમારે બીજી સાઈડ એક્સ્ટ્રીમ જવાનું છે નંબર ઓફ યર્સમાં. તો તમે 10^10 યર્સ ઇમેજિન કરો, ખાલી ઇમેજિન કરવા માટે. પછી 10^100 યર્સ, 10^150, એવું કહેવાય છે આપણા શાસ્ત્રમાં કે 10^150 આવો ને દેટ ઇઝ ધ સ્મોલેસ્ટ અસંખ્યાત. પણ આઈ ડોન્ટ હેવ ઓથેન્ટિક પ્રૂફ. એના માટે ઓથેન્ટિક કેલ્ક્યુલેશન જે છે એ જુદી રીતનું છે, જે આપણા શાસ્ત્રમાં આપેલું છે એલા દ્વીપ સમુદ્ર સાથે કોરિલેટ કરીને ને એવી રીતના છે. એટલે એમાં આપણે નહીં જઈએ, પણ આ તો તમને મેન્ટલી એક ફિલિંગ આપવા માટે કે અસંખ્યાત નંબર કેટલો મોટો છે. ખ્યાલ આવે છે ને? તો આટલા બધા યર્સ વયા જાય ત્યારે તમારું સૌથી મિનિમમ અસંખ્યાત આવે છે. એવા અસંખ્યાત મિનિમમ અસંખ્યાત કરો, અસંખ્યાત ટાઈમ મિનિમમ અસંખ્યાત, ત્યારે જઈને એક સાગરોપમ થાય છે. ખ્યાલ આવે? આ તો તમને ખાલી એક ફિલિંગ આપવા માટે કે 33 સાગરોપમ એટલે કેટલું મોટું, રાઈટ? અને એમાં તમે બીજી નરકમાં જાઓ સપોઝ, અથવા ત્રીજા સ્વર્ગની ઉપર જાઓ, તો મિનિમમ આયુષ્ય ઇઝ 1 સાગર અથવા 2 સાગર. ખ્યાલ આવે છે ને? એટલે મિનિમમ આટલા લાંબા કાળ માટે જીવ નરક અને સ્વર્ગમાં જઈ શકે છે. એટલે ઓવર અ વેરી વેરી લોંગ ટાઈમ એ આયુષ્ય પણ પૂરું થાય છે અને જીવ પાછો નરક અને તિર્યંચ અને મનુષ્યમાં આવે છે. ખ્યાલ આવે છે? હવે આપણા મનુષ્યની લાઈફની શું કિંમત? એક ફિલિંગ આવે છે ને, 100 યર્સ ઇઝ સો સ્મોલ. ખ્યાલ આવે છે? હવે એમાં પણ આપણી લાઈફ તો સેટ છે. ફર્સ્ટ 25 યર્સ ઇન એજ્યુકેશન, નેક્સ્ટ 25 યર્સ ઇન અર્નિંગ, કમાવું, મેકિંગ યોર કરિયર. પછી જો 25 યર્સ બચે, જો મળે, તો કંઈક હવે સમાજ સેવા, રિટાયરમેન્ટ થોડુંક, અને એના પછીના 25 યર્સમાં ધર્મ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કહેવાનો પોઈન્ટ ઇઝ આપણું મનુષ્ય જીવન બહુ જ દુર્લભ છે અને બહુ લાંબા ટાઈમ પછી આપણને મળ્યું છે, એટલે આપણે એનો મેક્સિમમ યુઝ કરી લેવો જોઈએ. ચલો, આ તો આપણે થોડાક ડાયગ્રેસ થઈ ગયા. હવે આપણે આ ગતિનું ચેપ્ટર શરૂ કરીએ છીએ. જો સૌથી પહેલા ગતિ કોને કહેવાય? આજે મારી પાસે બુક છે બાલબોધ પાઠમાળા ભાગ 2, એની ગાઈડ છે. એમાં ચેપ્ટર નંબર 5 ગતિ, એ તમને રેફરન્સ તરીકે જોઈતું હોય તો તમે એમાંથી રીડ કરજો. ગતિ કોને કહેવાય? સી, ધીસ ઇઝ ઓલસો થોટ પ્રોવોકિંગ. આ ગતિ એટલે શું? અત્યારના આપણે કહે છે આપણે હ્યુમન છે. વોટ ડિફાઇન્સ અસ એઝ અ હ્યુમન? અહીંયા અગર હું બેઠો છું એઝ અ હ્યુમન બિંગ, મારી બાજુમાં એક તમે સપોઝ કોઈ ડોગ ને લાવીને મૂકો, લાયન ટાઈગર તો હશે તો હું અહીંયા નહીં બેસું, હું ભાગી જઈશ, પણ ડોગ ને મૂકીએ તો આઈ એમ અ હ્યુમન, એ તિરિયંચ છે. વોટ ડિફાઇન્સ મી એઝ અ હ્યુમન અને દેટ થિંગ એઝ અ તિરિયંચ? વોકિંગ, ખાલી વોકિંગ? તો આપણે સપોઝ ચિમ્પાન્ઝીને મૂકીએ તો એ તો સ્ટ્રેટ વોક કરે છે, તો પણ હું હ્યુમન છું એ તિરિયંચ છે. સો વોટ ડિફાઇન્સ દેટ? શું કહો છો? ઇન્ટેલિજન્સ, ઓકે. શું કહો છો તમે? ઓકે, એમાં ઓપ્શન છે કે મન વગરનું હોઈ શકે, પણ મન વાળું પણ હોઈ શકે. સો હવે ચિમ્પાન્ઝી છે અથવા ડોગ ને બધા તો મન વાળા છે, સો દેટ ક્રાઇટેરિયા ડઝન્ટ મેચ ફોર ડિફાઇનિંગ ધ ટુ સેપરેટલી. ઇન્ટેલિજન્સ ઇઝ વન, બટ સમ એનિમલ્સ આર ઓલ્સો મોર ઇન્ટેલિજન્ટ ધેન હ્યુમન્સ. આઈ વોઝ જસ્ટ રીડિંગ સમવેર, ઇટ ઇઝ સેડ દેટ ઓલું હોય ને, શું કહેવાય એને, ટર્ટલ્સ કે ક્રેબ, વન ઓફ ધેમ, દે આર વેરી મચ મોર ઇન્ટેલિજન્ટ ધેન હ્યુમન્સ, એવું કહેવાય. આઈ ડોન્ટ નો, પણ આપણે તો બધા અમુક એનિમલ્સમાં જોઈએ છે ને દેર આર્કિટેક્ચર ને, તમે મે બી યુ વુડ હેવ સ્ટડીડ, ઓલું એન્ટ્સ ના ઘર જે હોય તો એ લોકોના આર્કિટેક્ચર્સ આર મચ મોર સુપિરિયર દેન હ્યુમન્સ, દે હેવ એર વેન્ટ્સ ને વોટએવર જે બધું. એટલે ઇન્ટેલિજન્સ એનામાં છે, પણ ડિફરન્ટ ટાઈપની છે. સી, આમાં શું પરિભાષા જે હું વાંચું છું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જીવ કી અવસ્થા વિશેષ કો ગતિ કહેતે હૈ, જીવની અવસ્થાને ગતિ કહેવાય છે. આપણે અત્યાર સુધી મનુષ્ય કોને સમજીએ છે? આ બોડી શેપને, આ પર્ટિક્યુલર બોડી શેપ મળે તો એને મનુષ્ય આપણે કહીએ છીએ. પણ એ બોડી જે છે એ તો પૂતગલ પરમાણુઓનો સમૂહ છે ને, એ તો ખાલી કોમ્બિનેશન ઓફ પૂતગલ છે. જેવી રીતના ઓલું પ્લેડા હોય ને, માટી હોય ને, એને તો આપણે અલગ શેપ આપીએ તો અલગ શેપ બની જાય, એવી રીતના આ પરમાણુને અલગ શેપ આપો તો એ પણ અલગ બની જાય. પણ અંદર જે રહેલો જીવ છે એ જીવના થોટ પ્રોસેસ, એ જીવની વિચારવાની પદ્ધતિ, એના પરિણામો, એને જ મનુષ્ય કહેવાય છે. ફરીથી, અત્યારના હું મનુષ્ય છું, અહીંયાથી મરીને હું સપોઝ તિર્યંશ થઈ જાઉં તો મારા પરિણામોમાં, મારા થોટ પ્રોસેસમાં, મારી વિચાર કરવાની એક જે સિસ્ટમ છે, એક પદ્ધતિ છે, એમાં જે ડિફરન્સ આવે છે એને કારણે હું મનુષ્ય અને ઓલું તિર્યંશ ડિફરન્સ પડે છે. ખ્યાલ આવે છે? આ જીવની પર્ટિક્યુલર ટાઈપની અવસ્થા છે. અત્યારના ભલે આપણે નજર શરીર પર નાખીએ છીએ, કૂતરો જોઈએ કે ચિમ્પાન્ઝી આદિ જોઈએ તો એનું શરીર આપણને બહારથી દેખાય છે, પણ એ શરીરથી એ તિર્યંશ નથી. એની અંદર રહેલો જીવ અને એના પરિણામ કરવાની પદ્ધતિ, એના ભાવો, એને કારણે એ તિર્યંશ બને છે. આટલું સમજાય છે? રાઈટ. તો જીવની અવસ્થા વિશેષ, જીવ કી અવસ્થા વિશેષ કો ગતિ કહેતે હૈ. અત્યારના હું મનુષ્ય ગતિમાં છું તો મનુષ્ય ગતિમાં હું જીવ છું. આ ખ્યાલ આવે છે ને બધાને? આ શરીર કઈ મનુષ્ય ગતિમાં નથી. આ શરીર તો ખાલી એક પર્ટિક્યુલર એનો સ્કંદ બન્યો છે. આ શરીર છે ને કેના જેવું છે? કે એક ઓલા લેગો પીસીસ હોય ને એના જેવું છે, કે છૂટા પડી જાય, એને જે શેપ આપો એ બની જાય, પાછા છૂટા પડી જાય, પાછો બીજો શેપ બની જાય. એ શરીરને કોઈ જાતનું ઓરિએન્ટેશન નથી, કોઈ ગતિ નથી એને, કોઈ ન સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન છે, એ શરીરને કોઈ જ જાતનું કાંઈ નથી. ખ્યાલ આવે છે ને? એ તો ખાલી એક પરમાણુઓની રમત છે. અંદર રહેલો જીવ એ જુદા જુદા ભાવ કરે છે અને જુદી જુદી ગતિના નામ પામે છે. ખ્યાલ આવે છે? ઓકે. હવે જો એમાં થોડુંક વધારે હું બીજા એડ કરું છું, ગતિ નામક નામ કર્મ કે ઉદય મેં હોને વાલે જીવ કે મનુષ્ય આદિ વિશેષ પ્રકાર કે ભાવો કો આકાર પ્રકાર કો ગતિ કહેતે હૈ. જો આ જીવ છે એ જીવના મનુષ્ય આદિ વિશેષ પ્રકારના ભાવો એને મનુષ્ય ગતિ કહેવાય છે. એનો આકાર પ્રકાર, આ જે આત્મા છે ને એ આત્માનો મનુષ્ય આકાર, શરીરનો નહીં, આત્માનો મનુષ્ય આકાર, આત્માના મનુષ્ય ગતિ પ્રમાણેના ભાવ, એના મનુષ્ય ગતિ પ્રમાણેના વિચાર કરવાની શક્તિ, એનાલાઇઝિંગ સ્કિલ્સ, એને મનુષ્ય ગતિ કહેવાય છે. આ બધાના કોમ્બિનેશન ખ્યાલ આવે છે. સિમિલરલી વેન વન આત્મા ગોઝ ફ્રોમ વન બોડી ટુ અનધર બોડી, તો ત્યાં જઈને એનો જે નવો આકાર, એની નવી રીતે વિચાર કરવાની પદ્ધતિ, એની નવી રીતે એનાલાઇઝિંગ સ્કિલ્સ અથવા સ્ટોર કરવાની સ્કિલ્સ, એને એ પર્ટિક્યુલર ગતિ કહેવાય છે. આ ખ્યાલ આવે છે બધાને. મેઇન પોઈન્ટ, ગતિ કોના આધારે કહેવાય છે? એ જીવની અવસ્થા વિશેષને ગતિ કહેવાય છે. જો આ ચાર ગતિની ડેફિનેશન છે, હું વાંચી લઉં ફટાફટ. જબ યહ જીવ, આ મનુષ્ય ગતિ કિસે કહેતે હૈ, જબ યહ જીવ કહીં સે મરકર, મનુષ્ય આયુ, મનુષ્ય ગતિ, આદિ કર્મ કે ઉદય સે, હમણાં હતા ને, હમણાં જે પણ હોય આની પહેલાના ક્લાસમાં પરિભાષા શું કહે છે, એ કર્મના ઉદયમાં. મનુષ્ય ગતિ મેં જન્મ લેતા હૈ, મનુષ્ય શરીર ધારણ કરતા હૈ, તબ વે મનુષ્ય કહેતે હૈ. આ પરિભાષા જે આપીને, આખી વ્યવહારની પરિભાષા છે. ખ્યાલ આવે છે? વ્યવહાર કોને કહેવાય? વ્યવહાર એટલે કોઈ બીજી વસ્તુના આધારે આ વસ્તુનું વર્ણન કરવું, એને વ્યવહાર કહેવાય. અને વ્યવહાર મીન્સ રોંગ ડિસ્ક્રિપ્શન. ગતિ કોને કહેવાય? કે આત્માની એ પર્ટિક્યુલર અવસ્થા વિશેષને ગતિ કહેવાય, બરાબર. પણ હવે મનુષ્ય ગતિની ડેફિનેશન શું છે? મનુષ્યનો આકાર લેવો, એ મનુષ્ય પ્રમાણે મનુષ્ય ગતિનો આકાર લેવો, એમાં જન્મ ધારણ કરવો, એ પ્રકારનું શરીર ધારણ કરવું, એને મનુષ્ય ગતિ કહેવાય છે. આ તો એક ઉપચારથી કહેવાની પદ્ધતિ છે, ખ્યાલ આવે છે ને? એ ખાલી એક લૌકિક ઉપચારમાં એક કહેવાની પદ્ધતિ છે. જેવી રીતે આપણે ઘરે ગેસ્ટ આવે તો કહીએ ને, આવો આવો બેસો, અથવા આવજો પાછા આવજો, એક કહેવાની પદ્ધતિ છે, ખ્યાલ આવે છે. એકચ્યુઅલ મનુષ્ય ગતિ કોને કહેવાય? કે જે એ જીવ ક્યાંક બીજેથી મરીને હવે અહીંયા આવ્યો, હવે અહીંયા એને આ જાતના પરિણામ થશે. નાનું છોકરું હોય, એને નાનપણથી ખબર હોય ને કે એને ભૂખ લાગે તો રડવાનું, અથવા એને સપોઝ ફીડિંગ કેવી રીતના કરવાનું, અથવા કોઈ કંઈક એને કંઈક ગમે તો હસવાનું, એ આ બધા ઇમોશન્સ ક્યાંથી આવ્યા? એને કોઈ શીખવાડ્યા તો નથી. એ નાનપણથી જે આ બધું એને સ્કિલ્સ આવડી, એ જાતના એના મનુષ્યના પરિણામ છે, એને મનુષ્ય ગતિ કહેવાય છે. સિમિલરલી હવે અહીંયાથી જશે, તિર્યંચ ગતિમાં જશે, તો નાનપણથી જ એના જે તિર્યંચ જાતના પરિણામ થવા, નરકમાં જશે તો નાનપણથી જેવા, નાનપણ એટલે રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ, એના એ જાતના કશાયરૂપ ભાવો થવા, દેવગતિમાં જશે તો એ જાતના બસ એમ જ ભોગ વિલાસના ભાવો એના થવા, એ જાતના ભાવોથી એ પર્ટિક્યુલર જીવની ગતિ ડિફાઇન થાય છે. આટલું બધાને ક્લિયર થયું? ચાર ગતિ, એના નામ, ગતિ કોને કહે છે અને એની પરિભાષા, એટલું આપણે અત્યાર સુધી જોયું. ચલો હવે આગળ વધીએ. હવે જો આપણે આમાં થોડુંક ડેટા જોઈએ, આપણે ચાર ગતિઓમાં ઘણા બધા ભેદ પ્રભેદ અને એના ઓલા જુદા જુદા ડેટા છે, આપણે જરાક એ કાઢીએ. જો આપણે આ થોડુંક બોર્ડ ઉપરથી પણ આપણે જોઈએ, આપણે જોયું ગતિ, ગતિના ચાર પ્રકાર, બરાબર. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક. દેખાય છે છેલ્લે સુધી? મારા હેન્ડરાઇટિંગ્સ થોડા નાના છે, ટ્રાય કરજો. ચાલો હવે નરક ગતિની ટાઈપ્સ કેટલી, હવે આપણે એના ભેદ પ્રભેદ જોઈએ છે. તો નરક ગતિના ભેદ કેટલા? સાત. કેવી રીતના સાત? જો નરક ગતિના જીવોના એકે ભેદ નથી. એ સાત તો એના રહેવાના સ્થાન છે. ફરીથી એ સાત શું છે? એ જીવોને રહેવાના સ્થાન છે. બાકી નરક ગતિના એકે ભેદ નથી. બરાબર. દેવ ગતિના ભેદ કેટલા? ચાર. કયા કયા? વેરી ગુડ. જો આપણે ચાર ભેદ લખીએ છે, વૈમાનિક, વ્યંતર, જ્યોતિષ અને ભવનવાસી. અત્યારના નામ લખી લો આનું, પછી વર્ણન આપણે જોશું. વૈમાનિક, વ્યંતર, જ્યોતિષ અને ભવનવાસી. મનુષ્યના ભેદ કેટલા? કયા બે? ઓકે, બે ડિલીટ. કયા બે? આઈ મીન કેટલા ભેદ? પર્યાપ્ત પર્યાપ્ત નહીં આવશે. કેમ? એનું કારણ હું પછી કહીશ. આવશે પણ એ બધામાં જ આવશે. એટલે ઓલ ટાઈપ ઓફ જીવ આર પર્યાપ્ત એન્ડ અપર્યાપ્ત. ઓકે. હા, તો મનુષ્યના ભેદ કેટલા? જો મનુષ્યમાં બે ભેદ છે, ડિપેન્ડિંગ ઓન કે તમે ભેદ કેવી રીતના પાડો છો. સો ઇટ કેન બી ઈધર કર્મભૂમિના મનુષ્ય અને ભોગભૂમિના મનુષ્ય. બે મનુષ્ય છે, પણ જેવી રીતના નરકમાં સાત નરકો એ રહેવાના સ્થાન છે, એમાં નારકી જીવો ડિફરન્ટ નથી. પણ જ્યારે અહીંયા રહેવાના સ્થાન હોવા છતાં ભોગભૂમિ ને કર્મભૂમિના મનુષ્ય થોડાક ડિફરન્ટ છે. ઓકે. એના સિવાય હજી જો બે ભેદ જોવા હોય ફ્રોમ અ ડિફરન્ટ પર્સ્પેક્ટિવ, તો એકને કહેવાય ગર્ભજ, બીજું શું કહેવાય? વેરી ગુડ, સમૂર્છન. સમૂર્છન, ગર્ભજ, સમૂર્છન. આનો શું મીનિંગ એ આપણે જોશું થોડીક વારમાં. બરાબર. સી, ધીઝ આર નોટ ફોર ટાઈપ્સ, ધીસ ઇઝ ટુ ટાઈપ્સ ઓર ટુ ટાઈપ્સ ફ્રોમ અ ડિફરન્ટ પર્સ્પેક્ટિવ. ઓકે. હવે તિર્યંશના ભેદ કેટલા? તિર્યંશના ભેદ કેટલા? એ કે નહીં, સંઘની અસંઘની પછી આવશે. સૌથી મેઇન ભેદ કયા? પહેલા ત્રસ અને સ્થાવર, એક ઇન્દ્રિય અને અન્ય ઇન્દ્રિય. ઓકે. જો પહેલા સ્થાવર, ત્રસ. જો આનું ટ્રી ડાયગ્રામ થોડું મોટું છે તિર્યંશનું, એટલે જરાક વ્યવસ્થિત તમે લખી લો પહેલા, પછી આપણે આગળ વાત કરીએ. સ્થાવર અને ત્રસ. બરાબર. સ્થાવરની અંદર કેટલા ભેદ? સ્થાવરની અંદર પાંચ ભેદ. કયા છે પાંચ? જો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. વનસ્પતિની અંદર ટુ ટાઈપ્સ. કઈ છે બે ટાઈપ? વેરી ગુડ, સાધારણ અને પ્રત્યેક. સાધારણ અને પ્રત્યેક. હવે આની અંદર પણ હજી આવશે, પણ વીલ સ્ટોપ હિયર, અધરવાઇઝ વિલ ગેટ વેરી કન્ફ્યુઝિંગ. ત્રસના કેટલા ટાઈપ છે? વેરી ગુડ. જો ત્રસના મેઇન બે ટાઈપ, એક કહેવાય વિકલ ત્રય, વી ક લ ત્રય. બરાબર. વિકલ ત્રય, એની અંદર કયા આવે? ટુ સેન્સ્ડ, થ્રી સેન્સ્ડ, ફોર સેન્સ્ડ. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચતુર ઇન્દ્રિય. લખવું હોય તો જરાક લખજો વ્યવસ્થિત. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચતુર ઇન્દ્રિય. બરાબર. અને સેકન્ડ ટાઈપ ઇઝ પંચેન્દ્રિય. પંચેન્દ્રિય વિકલત્રય નો કહેવાય. પંચેન્દ્રિયના બે ભેદ, સંજ્ઞી અસંજ્ઞી. પંચેન્દ્રિય ત્રસ નો ભેદ છે. ઓ સોરી સોરી સોરી, પંચેન્દ્રિય ઇઝ અ ટાઈપ ઓફ ત્રસ અને એના બે ભેદ. સ્થાવર અને ત્રસ એ એક કર્મના નામ છે. આ સ્થાવર કર્મમાં જે જીવ એના ઉદયમાં ઉત્પન્ન થાય તો એ બધા એક ઇન્દ્રિય વાળા જીવ છે. આ ટુ થ્રી ફોર અને ફાઈવ જોયા ને, દિસ ઇઝ ફાઈવ સેન્સ. આ બધા આર ઓલ આર વન સેન્સ. તે બધા એક ઇન્દ્રિય વાળા જીવને સ્થાવર કહેવાય, કેમ કે એક જાતનું કર્મ છે. જેને સ્થાવર કર્મનો ઉદય હોય એના નિમિત્તે જે જીવ ઉત્પન્ન થાય એને સ્થાવર જીવ કહેવાય. ચાલે, આપણે નોર્મલી એમ પાણી ભરેલો ગ્લાસ હોય તો એને પાણીનો ગ્લાસ કહી દઈએ ને, એવી જ રીતે જે કર્મના ઉદયમાં ઉત્પન્ન થયેલા, સ્થાવર કર્મના ઉદયમાં ઉત્પન્ન થયેલા જીવ, તો બાકી બધું કાઢીને એને સ્થાવર જીવ કહી દીધું. ખાલી આ લખી લીધું બધાએ. ચાલો હવે આપણે એને જરા ડિટેલમાં જોઈએ. પહેલા તો તિર્યંશથી જ શરૂ કરીએ, એ બહુ ઈઝી છે. એટલે તિર્યંશમાં બે ટાઈપ, એક ઇન્દ્રિય અને એક ઇન્દ્રિયથી વધારે, રાઈટ? એટલે બધા જ ઓપ્શન છે, એક બે ત્રણ ચાર અને પાંચ. એક ઇન્દ્રિયની અંદર આ પાંચ ટાઈપના જીવો છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. જો હવે એને સમજો, આ જલ એટલે શું છે? આ પાણીની અંદર બેક્ટેરિયા, વાયરસીસ, આ એ નથી. પાણીની અંદરમાં જે બેક્ટેરિયા અને વાયરસીસ જે છે એ તો ત્રસ જીવો છે, સમજાય છે ને? આ તો પાણી જ જેનું શરીર છે, પાણી જ જેનું શરીર છે એવા જીવો. તો મને કહો, હવે આપણે પાણી લીધું અને આપણે એને બોઇલ કર્યું, તો બોઇલ કરવાથી શું થાય? શું થાય? હા, જે એના જર્મ્સ, બેક્ટેરિયાઝ હોય એ મરી જાય. તો કયા જીવો મર્યા? ત્રસ જીવો મર્યા. આ સ્થાવર જીવોનું શું થયું? એ સ્થાવર જીવો છે, હજી ત્યાં છે. ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા, આ પૃથ્વી, પૃથ્વી એટલે શું? કયા જીવો? આપણે જે ઘરની અંદર લગાવીએ ને, માર્બલ કાઉન્ટર ટોપ, અથવા આપણે સપોઝ લાકડાના દરવાજા, લાકડું તો વનસ્પતિ છે, સોરી, કાઉન્ટર ટોપ અથવા સિમેન્ટ કોન્ક્રીટ, એ બધામાં જીવ નથી. એ બધા તો મરેલા ડેડ બોડી છે. ખ્યાલ આવે છે? તમે જમીન ખોદો અને જમીન ખોદતા અંદરથી મોઇસ્ટ માટી નીકળે ને, એ મોઇસ્ટ માટીની અંદર રહેલા જીવો એને કહેવાય પૃથ્વી કાયિક જીવો. ખ્યાલ આવે છે? જે આપણે માઇનની અંદર ખોદતા જઈએ તો અંદરથી જે માટી નીકળે ને, ઇવન કોઈ પણ પર્વત, કોઈ પણ ગ્રાઉન્ડ, કોઈ પણ જમીન, એને તમે ખોદો અને અંદરથી જે થોડી મોઇસ્ટ માટી નીકળે એમાં પૃથ્વી કાયિક જીવો હોય છે. એટલે પૃથ્વી જ જેનું શરીર છે એવા જીવો. ખ્યાલ આવે ને? એની અંદર પાછા બેક્ટેરિયા, વાયરસ જે હોય એ જુદા, એ ત્રસ જીવો છે. આ તો પૃથ્વી જ જેનું શરીર છે એવા. સિમિલરલી અગ્નિ જ જેનું શરીર છે એવા જીવો એને કહેવાય અગ્નિ કાયિક જીવો. આપણે લાઇટર લઈએ ને અને ગેસ જલાવવા માટે એક સ્પાર્ક કરીએ ને, એક સ્પાર્ક જે થાય એની અંદર અસંખ્ય જીવો હોય. એટલા એક સ્પાર્કમાં જે ફ્લેમમાં આવે કેટલા જીવો હશે, વિચાર કરો. ખ્યાલ આવે છે? જે આપણને આંખેથી દેખાય છે, તો સાયન્સ ઓલ્સો અગ્રી છે, વી ઓલ્સો અગ્રી કે ઇટ ઇઝ વેરી માઇક્રોસ્કોપિક. જે આંખેથી દેખાય છે એ સ્પાર્ક જે થયો, એ સ્પાર્ક તો ઘણો ડાયમેન્શનલી ઇઝ વેરી બિગ. ઇટ વિલ બી ઇન ફ્યુ માઇક્રોન્સ કે ફ્યુ મિલીમીટર્સ, રાઈટ? જે આ શરીરો છે એ શરીરોની સાઇઝ ઇઝ મચ મચ સ્મોલર. એટલે એક સ્પાર્કની અંદર અસંખ્ય જીવો આવી જાય છે. ખ્યાલ આવ્યો? વાયુ, વાયુ એટલે આ જે હવા જે વહે છે ને, એ હવા પોતાની સાથે બીજી ઘણી બધી વસ્તુઓ વહેવડાવે છે. જેવી રીતના મેની ડસ્ટ પાર્ટિકલ્સ આર ઓલ્સો ફ્લોઇંગ વિથ હવા, સમ મોઇસ્ચર પાર્ટિકલ્સ આર ઓલ્સો ફ્લોઇંગ. જેવી રીતના ક્લાઉડ્સ ને બધા પણ મૂવ થાય છે, રાઈટ? એ બધા જીવો જુદા, મોઇસ્ચર હોય તો જલ કઈક જીવો છે, ખ્યાલ આવે છે કે નહીં? જે ડસ્ટ પાર્ટિકલ છે એમ તો પૃથ્વી કઈક કહેવાય, પણ જે હવા જે છે, પ્યોર હવા, એ હવાની અંદર રહેલા જીવો, હવા જ જેનું શરીર છે એવા જીવો, એને કહેવાય વાયુ કઈક જીવો. આ ખ્યાલ આવે છે? છેવટે વનસ્પતિ કઈક જીવો. આ તો બહુ ઇઝીલી ખબર છે આપણને. આપણે જે આઈ થિંક 11th 12th સ્ટાન્ડર્ડમાં ઓલું કરતા હશે ને માઇક્રોસ્કોપ સ્ટડી, તો પ્લાન્ટ સેલ ને એનિમલ સેલ આપણે ઓલું જોઈએ ને, આઈ થિંક આપણને કોઈક પોટેટો કે એવું કંઈક કટ કરાવીને માઇક્રોસ્કોપની સ્લાઇડ બનાવડાવે ને આપણી પાસે, પછી માઇક્રોસ્કોપમાં જોવાનું અંદર ઓલું સેલ્યુલર સ્ટ્રક્ચર દેખાય, રાઈટ? સો દેટ ઇઝ વનસ્પતિ કઈક જીવો. જે આપણને એક સેલ દેખાય ને અંદર માઇક્રોસ્કોપમાં, જોયું હશે ને આપણે આમ એક સેલ, સપોઝ ઓલું હેક્ઝાગોનલ હોય, પછી અહીંયા ત્યાં બીજો સેલ ચાલુ થાય, પછી આની અંદર ઓલું ન્યુક્લિયસ હોય, એની અંદર ઓલા સાયટોપ્લાઝમ આદિ હોય, આ જોયું છે ને આપણે. આ જે એક સેલ દેખાય છે એ એક વનસ્પતિ કાયિક જીવ છે. જનરલી ધેર ઇઝ અ મિસકન્સેપ્શન, આખું એક ઝાડ દેખાય છે એ એક ઝાડ એક જીવ નથી, એ એક ઝાડમાં જેટલા સેલ્સ છે એ બધા એક એક જીવો છે, ખ્યાલ આવ્યો? હવે એક ઝાડ કટ કરો તો કેટલા જીવો મૃત્યુ પામે છે? એની અંદર જેટલા પણ પ્લાન્ટ સેલ્સ છે એ બધા જીવો મૃત્યુ પામે છે. હટું ક્લિયર? એક લીફ આપણે લઈએ, એક પાંદડું, ઓલું પાન ખાઈએ ને ઉપર લગાવીને, એની અંદર કેટલા જીવો મૃત્યુ પામ્યા? એની અંદર જેટલા પ્લાન્ટ સેલ છે એટલા. ઓકે, હા, આતા હું એક મિનિટ. એક સેલની અંદર એક જીવ, એને કહેવાય પ્રત્યેક. પ્રત્યેક ઇઝ ક્લિયર ને? જે ગુજરાતી વર્ડ પ્રત્યેક મીન્સ ઈચ. સો ઈચ સેલ હેવિંગ વન જીવ ઇઝ કોલ્ડ પ્રત્યેક. હવે ઈચ સેલ હેવિંગ અનંત જીવો, વન સેલ હેવિંગ અનંત જીવ, એને કહેવાય સાધારણ. ખ્યાલ આવે છે? સાધારણ. આ સાધારણનું બીજું નામ નિગોદ. સાધારણનું બીજું નામ નિગોદ, જેમાં એક એક સેલની અંદર અનંત અનંત જીવો હોય એને નિગોદ કહેવાય. તો જેટલા રૂટ વેજીટેબલ્સ છે અથવા અન્ય પણ ઘણી બધી વસ્તુઓ છે, જેમાં એક શરીરના આધારે, અને એક શરીર કહેવાય ને, એક શરીરના આધારે અનંત જીવો રહેલા હોય તો એને નિગોદ કહેવાય, એને સાધારણ વનસ્પતિ કહેવાય. જેટલી પણ આપણે વનસ્પતિ ખાઈએ છીએ ને, એ જ્યારે અનરાઇપન્ડ હોય, નાની હોય, સમજો આપણે કાકડી ખાઈએ ને મોટી, અથવા દૂધી ખાઈએ ને મોટી, વેન ઇટ ઇઝ અનરાઇપન્ડ, હજી યંગ છે, નાની છે, નાની કાકડીઓ જોઈ છે તમે, આટલી આટલી હોય, એ બધી નિગોદ છે, કેમ કે હજી એમાં ફૂલી ગ્રો નથી થઈ. લેટ્સ કીપ ઇટ દેટ. ખ્યાલ આવે છે? એટલે આવા તો બીજા ઘણા એક્ઝામ્પલ્સ છે જેની અંદર નિગોદના જીવો હોય છે. આટલો સ્થાવર એકેન્દ્રિય બધાને સમજાયું? હા, સી, વેરી ગુડ ક્વેશ્ચન. આ જે સેલ છે, આ સેલ તો પૂતગલ છે, જે આપણને માઇક્રોસ્કોપમાં દેખાય છે ને, દેખાય છે એનો મતલબ શું થયો? કે એમાં સ્પર્શ, એમાં વર્ણ છે, જે જે આપણને દેખાય છે એ બધા પૂતગલ છે. એ સેલની પાછળ રહેલો જીવ, જેવી રીતના આ શરીરમાં રહેલો જીવ, એવી રીતના એ સેલમાં રહેલો જીવ, એ જીવ, એ જીવ છે. હવે એક સેલની અંદર જો એક જ જીવ રહેલો હોય તો એને પ્રત્યેક કહેવાય, અને એક સેલમાં અનેક અનંત જીવો રહેલા હોય, જે એક સાથે જ જન્મે, એક સાથે જ મરી જાય, એમના શ્વાસોશ્વાસ પણ એક સાથે થાય તો એને સાધારણ જીવ કહેવાય છે. બરાબર, આટલું ક્લિયર. હવે અંકલનો આ ક્વેશ્ચન હતો અબાઉટ હ્યુમન સેલ. જો આપણે હવે જે હ્યુમન બિંગ્સ હોય ને, આપણે આપણા સેલ્સને લઈએ, જેવી રીતના બ્લડ સેલ છે, પ્લાઝમા છે, આ શરીરનું સ્કિન છે, અથવા ઘણા બધા મસલ્સ છે, આપણા નર્વ સેલ્સ છે, આ બધા સેલ્સ, દરેક સેલની અંદર પણ જીવ રહેલા છે. પણ હ્યુમન્સમાં એક સ્પેશિયલ ફીચર છે, એક એક સેલમાં એક એક જીવ તો છે જ, પણ આખા બોડીનો અધિષ્ઠાતા એક જીવ જુદો છે. અધિષ્ઠાતા કહું છું, અધિષ્ઠાતા એટલે માલિક. હવે માલિક એટલે કહેવા પૂરતો માલિક, ખ્યાલ આવે છે ને? વ્યવહારથી પ્લાન્ટ મેં એસી વ્યવસ્થા નહીં હૈ, જૈસે યે પૂરા પ્લાન્ટ હૈ, ઇધર રૂટ્સ હૈ. તો કોઈ એક જીવ એસા હો જો પૂરે પ્લાન્ટ મેં રહેતા હો, એસી કોઈ વ્યવસ્થા નહીં હૈ. ઉસમેં તો જીતને સેલ્સ હૈ, જૈસે રૂટ્સ કે સેલ્સ, ટ્રંક કે સેલ્સ, ડાલી કે સેલ્સ, લીવ્સ કે સેલ્સ, હરેક સેલ મેં એક 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 જીવ. વેર એઝ ઇન હ્યુમન્સ પેર કે સ્કિન મેં એક સેલ, હાથ કે સ્કિન મેં એક સેલ, જીતને ભી બોડી મેં સેલ્સ હૈ વો સબ મેં એક એક જીવ હૈ. ઉસકો છોડ કે પૂરે બોડી મેં ભી એક જીવ હૈ જો મેં હું. ખ્યાલ આવે છે? આખા બોડીની અંદર જે જીવ રહેલો છે એ તો મનુષ્ય ગતિનો જીવ હું છું. એના સિવાય આ એક એક સેલ્સમાં જે જીવ રહેલા છે એ જીવ જુદા છે, એ મનુષ્ય ગતિના જીવ નથી. જીવ છે, અરે જીવ નહીં, આપણા બ્લડની અંદર જે સેલ્સ છે એમાં નિગોદના અનંત જીવો રહેલા છે. આપણા બોડીમાં જ્યાં જ્યાં પણ સેલ્સ છે એ સેલમાં, એક એક સેલમાં અનંત અનંત જીવો રહેલા છે. તમે વાંચશો ને આપણે જૈન શાસ્ત્રમાં, બ્લડ ડોનેશન અથવા આપણા ઓર્ગન ડોનેશન ઇઝ નોટ અલાઉડ. કેમ નોટ અલાઉડ? કેમ કે આ બ્લડ આપણે બીજાને ડોનેટ કરશું તો ઓલો જે આખો જીવ છે એ કદાચ બચે કે ન પણ બચે, દેટ્સ અ સેપરેટ સ્ટોરી. પણ આ એટલા એક લીટર બ્લડમાં રહેલા અનંતાનંત જીવો આ એક બોડીનું એન્વાયરમેન્ટ છોડીને બીજા બોડીના એન્વાયરમેન્ટમાં એન્ટર થતા જ મરી જાય છે. ખ્યાલ આવે છે ને? ચાલો, એ તો આપણે સેપરેટ વયા ગયા. આ સ્થાવર જીવો બધાને ખ્યાલમાં આવી ગયો. આગળ જઈએ, ત્રસ્ત જીવ. ત્રસ્ત જીવમાં વિકલત્રય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય. અચ્છા, પાંચ ઇન્દ્રિયના નામ બધાને ખબર છે? બધાને ખબર છે પાંચ ઇન્દ્રિયના નામ કયા કયા છે? સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ. ઇટ ઓલવેઝ ગોઝ ઇન દેટ ઓર્ડર. બરાબર, સૌથી પહેલા સ્પર્શ. એટલે એક ઇન્દ્રિય કહેતા એને ખાલી સેન્સ ઓફ ટચ જ છે. આ બે ઇન્દ્રિય જીવને ટચ અને ટેસ્ટ બે વસ્તુ છે. ત્રણ ઇન્દ્રિયને ટચ, ટેસ્ટ અને સ્મેલ. ચાર ઇન્દ્રિયને ઇન એડિશન ટુ ધેટ આઈસાઇટ. અને પાંચ ઇન્દ્રિય જીવને હિયરિંગ. હવે જો બે ઇન્દ્રિયના જીવ, જે ઈયળ હોય છે ને આપણા જમવામાં, રાઈસમાં કે ઘઉંમાં એવી રીતના ઉત્પન્ન થાય, એ ઈયળો બે ઇન્દ્રિય છે. પછી ત્રણ ઇન્દ્રિય, આ કીડી, કીડી આદિ જે નાનકડા જીવ હોય, કીડીને આંખ નથી, એ તો સ્મેલથી જાય છે બધે, તો એ ત્રણ ઇન્દ્રિય જીવ છે. આ માખી, મચ્છર એ બધા ચાર ઇન્દ્રિયના જીવ છે, એને કંઈ સંભળાતું નથી. તમને ખ્યાલ હોય તો ખબર જ, દેર ઇઝ અ ટાઈપ ઓફ મશીન જે મચ્છરને ભગાવવા માટે યુઝ થાય, પણ ઇટ વર્ક્સ ઓન સાઉન્ડ વેવ્સ. ઇટ વર્ક્સ ઓન સાઉન્ડ વેવ્સ. એના તમે લગાવો ને તો કંઈક અલ્ટ્રાસોનિક કે કંઈક સાઉન્ડ આવે. પણ મચ્છરને તો કર્ણેન્દ્રિય છે જ નહીં, તો કેવી રીતના કામ કરે? લાઇટથી કાંઈ ન થાય, એ તો ઝીણો બલ્બ છે ખાલી એક, એનાથી કાંઈ ન થાય. એટલે એ લોજિક જ રોંગ છે. એ કઈ સાઉન્ડ વેવ્સ થી મચ્છર ભાગે જ નહીં ક્યારે, ખ્યાલ આવે છે? હા નહીં, એ જુદા, એ તો જે ઓલા કેમિકલ થી જે આવે એ તો એની વેપર એના નાકમાં જાય, એ હેઝર્ડસ પોઈઝનસ કેમિકલ હોય, મચ્છર મરી જાય. બરાબર, એ બધા ન લગાવવા જોઈએ. આ તો એક બીજા મશીનની હું વાત કરતો હતો જે ખાલી સાઉન્ડ થી કામ કરે. કયું? સી રેટ્સ, કોક્રોચ ઇઝ ડેફિનેટલી નોટ પંચેન્દ્રિય, પણ રેટ કેન બી. મે બી, આઈ ડોન્ટ નો હાઉ ઇટ વર્ક્સ, પણ એમને ઇન્દ્રિય તો નથી. સો આઈ એકચ્યુઅલી ટોક, આઈ વોઝ ટોકિંગ વિથ સમબડી એન્ડ આઈ આસ્ક્ડ હિમ, તો એ કહે કે ના, એ સાઉન્ડ વેવ્સ થી જે વાઇબ્રેશન ક્રિએટ થાય એ વાઇબ્રેશનને ફીલ કરીને મચ્છર ભાગી જાય. સો આઈ ડોન્ટ નો, યુ કેન, હા, પીપલ કેન કીપ ઓન થ્રોઈંગ થિયરીઝ. પંચેન્દ્રિય કોને કહેવાય? કે જેને પાંચે પાંચ ઇન્દ્રિય હોય. હવે પંચેન્દ્રિયમાં એક સબ બાયફર્કેશન છે, સંજ્ઞી અને અસંજ્ઞી. સંજ્ઞી એટલે મન સહિત, એક પાંચ ઇન્દ્રિયને છોડીને એક છઠ્ઠી વસ્તુ છે જેને કહેવાય મન, દ્રવ્ય મન. તો જેને મન છે એને સંજ્ઞી કહેવાય, જેને મન નથી એને અસંજ્ઞી કહેવાય. સી આ બધું તો આપણને ક્લિયરલી સમજાય છે, કેમ કે એ બધી સેન્સીસ તો આપણે યુઝ કરીએ છીએ, એટલે વી નો કે એ બધા કેવા જીવો હશે. આ મન વગરના મનવાળા શું છે? કોઈને એ ખ્યાલ આવે છે કે આપણે કેવા છે? આપણે સંજ્ઞી, મનુષ્ય ઇઝ ઓલવેઝ સંજ્ઞી પંચેન્દ્રિય. જો આ દેવ, નરક અને મનુષ્ય ઓલ થ્રી આર ઓલવેઝ સંજ્ઞી પંચેન્દ્રિય. ખાલી તિર્યંચમાં જ આટલી બધી વેરાયટી છે. તો આપણે બધા રસ્તામાં જતા હોય, સામેથી ઓટો આવે અને ટે ટે કરે છે, હા, તો એનો મતલબ આપણે શું કાઢીએ? કે ભાઈ આપણે હટી જવાનું છે. બરાબર, એ શું ઇન્ડિકેટ કરે છે? કે આપણે હટવું જોઈએ. આપણે કેવી રીતના મીનિંગ કાઢો? જો એ અવાજ આવ્યો, એ અવાજ આપણે સાંભળ્યો, સાંભળીને આપણે સાયન્ટિફિકલી કહે તો બ્રેને એનાલાઇઝ કર્યું, ધાર્મિક ભાષામાં કહે તો મનથી એનાલાઇઝ કર્યું. એને આપણે એનાલાઇઝ કર્યું કે આ શું કહેવા માંગે છે, ખ્યાલ આવે છે ને? અને એનાથી આપણે નક્કી કર્યું કે ભાઈ ઓલો બહુ સ્પીડમાં આવે છે, એ નહીં ઉભો રહી શકે, એટલે એ આપણને કહે છે તમે હટી જાઓ, રાઈટ? અને આપણે હટી ગયા. આ જે એનાલિસિસ થયું ને એ મનનું કામ છે. સારા ખરાબનો નિર્ણય કરવો, વિચાર કરવો, એને કહેવાય મન, ખ્યાલ આવે છે? જે અમુક અસંગની તિર્યંચ હોય, સ્પેશિયલી જે અમુક હરણો હોય અથવા અમુક બર્ડ્સ હોય, હા, સાપ હોય છે અમુક, એ લોકોને મન નથી. જો તમને એક્ઝામ્પલ આપું, તમે યુએસમાં કોઈ ડ્રાઈવ કરો ને, અથવા તમે સાંભળ્યું બી હશે ઘણા લોકોએ, તો ત્યાં તો ઘણા રિમોટ રોડ્સ છે. એ રિમોટ રોડ્સમાં હરણ વચમાં આવી જાય, હરણ આવી જાય ઘણીવાર વચમાં. અને ઇફ યુ આર ટુ ફાસ્ટ, તમારી આપણી લાઇટ્સ જોઈને, ગાડીની લાઇટ જોઈને એ થોડું મેસમરાઇઝ થઈ જાય. અને ઇવન ઇફ યુ આર હોંકિંગ, ઇવન ઇફ યુ આર કમિંગ ફાસ્ટ, યુ આર ફ્લિકિંગ ધ લાઇટ, એને ન સમજાય, એ હટે જ નહીં ત્યાંથી, અને ઇવેન્ચ્યુઅલી ઉડી જાય, ખ્યાલ આવે છે? કેમ? કેમ કે આંખેથી જોઈ તો શકે છે કે લાઇટ છે, કાનથી હોર્ન પણ સાંભળી શકે છે, પણ એને અંદર મન નથી જે એનાલાઇઝ કરી શકે કે ભાઈ આ વસ્તુ ફાસ્ટ આવે છે અને મારા માટે આ નુકસાનકારક છે, મારે અહીંયાથી હટી જવું જોઈએ. આવું એનાલિસિસ કરવાની શક્તિ ન હોવી એને અસંજ્ઞી કહેવાય છે. આ સમજાય છે કે નહીં બધાને? સોરી, હા, રાગ દ્વેષ તો સભી કો હોતે હૈ, એક ઇન્દ્રિય સે લેકે પંચેન્દ્રિય સભી કો. ક્યુંકિ એક ઇન્દ્રિય જીવ ભી હૈ, સ્પર્શ સે જાનતા હૈ, તો જાનતા હૈ તો અચ્છે બુરે કી પહેચાન તો ઉસકો ભી હૈ. સી, લેટ મી રીફ્રેઝ, જો જાનતા હૈ તો જાનતા હૈ ઉસસે અચ્છે બુરે પરિણામ ઉસકો ભી હોતે હૈ, लेकिन वो मेरे लिए भला है कि बुरा है ऐसी विचार पूर्वक निर्णय करने की शक्ति सिर्फ संघनी पंचेंद्रिय को ही होती है। बराबर जेवीर इतना कोई ट्री छे ए ट्री ना हाथ इना जे डाड़ियों ने बधु लीव्स ने बधु इतलू स्टिफ होय के जेवी इतना आपणे आंगळी ने बेक बेंड करिए तो केटलू दुख थाय एवुं आपणे एना झाड़ पान ने हलावीए तो एने एटलू दुख थाय। एना माटे एने सारा खराब नो निर्णय करवानी जरूरत नथी, ए तो खाली स्पर्श थी फील करीने दुखी थाय छे। ख्याल आवे छे ने? हा, पण ए ज्यां जीव ए छे एने तो ए फील थाय छे ने, जे पांदड़ू आपणे तोड्यू तो त्यांना जीवने तो फील थाय के नहीं, क्याने दुख थयुं ए रीते। यू आर सेइंग समथिंग? सी, ए मन वगरना डियर ने आपणे हंट करिए तो एने दुख तो थवानुं छे ने, मृत्यु जन्म मरण नो दुख तो बधा ज जीवने छे। पण ए हरण ने ए समझमां नथी आवतुं के आ मारा माटे नुकसानकारक छे ने मारे अहींथी भागवुं जोईए, एने समझमां नथी आवतुं। नहीं नहीं नहीं, जो जो समझो वेदर इट इज संघनी और असंघनी, बन्ने जीव ने दुख तो थवानुं छे। तो शेर एने मारी नाखशे तो एने मरण नुं दुख तो छे ने। जे असंघनी जीव छे ए असंघनी जीव एने आपेला इम्पल्सिस ने एनालाइज करीने साचा खोटा नो सारा खराब नो निर्णय नथी करी शकतो। हवे कोई शेर एनी पाछळ आवे અને એને મારે, એનો આમ કટ થાય તો દુઃખ તો થાય કે નહીં? તો દુઃખ થાય તો ત્યાંથી ભાગે તો ખરો જ ને? ભાગે તો ડેફિનેટલી। તમે કીડી, ત્રણ ઇન્દ્રિય જીવ છે કે નહીં? આપણે કીડીને ટચ કરવા જઈએ તો ભાગે છે કે નહીં? તો એ કીડીને પણ સારા ખરાબનો એટલો નિર્ણય તો છે કે એનાથી એને બચવાનું છે, એના માટે મનની જરૂરત નથી, એ તો નોર્મલ રિફ્લેક્સ એક્શન છે। ખ્યાલ આવે છે? મન તો ક્યારે વચમાં આવે કે જ્યારે કોઈ એવું ઇમ્પલ્સ આવે છે જે હજી એનાલાઇઝ થયું નથી કે ભાઈ આ મને નુકસાનકારક છે કે સારું છે, એને પહેલેથી એનાલાઇઝ કરી લેવું। જેવી રીતના કોઈ તીર મારે, અહીંયાથી તીર આવે છે આપણે જોઈએ છે તો હ્યુમન જામ જ ઉભા રહે, ડેફિનેટલી હટી જાય ને? કેમ હટી જાય છે? કેમ કે આપણે આપણા મન દ્વારા એડવાન્સ વિચાર કરી લીધો કે તીર આવશે, મને વાગશે અને મને એનાથી દુઃખ થશે। આ એડવાન્સ વિચાર કરવો એ મનનું કામ છે। ખ્યાલ આવે છે કે નહીં? એ તીર આવે છે, વાગે છે અને પછી સેકન્ડ તીરથી ભાગવું એ તો બધા જ જીવ કરી શકે। ખ્યાલ આવ્યો કે નહીં? જો બીજી વસ્તુ આપણે વિચાર કર્યો, હા હા, એક બીજું એક્ઝામ્પલ આપણે આપણે જોઈએ। આ તો આપણે બધાએ જોયું હશે કે આપણે ગામડામાં જઈએ અને સાંજના એકદમ મોટી ફ્લડલાઇટ મૂકી હોય તો ઘણા બધા ઇન્સેક્ટ ત્યાં આવી જાય પછી બે ચાર કલાકમાં ઘણા બધા નીચે મરેલા પડ્યા હોય। કેમ મરી જાય છે? એ ઓલી લાઇટના ચકાચોંધથી અટ્રેક્ટ થઈને આવી તો ગયા, હવે એ લાઇટના કાચને ટચ થાય છે કે ઓલા ફિલામેન્ટને ટચ થાય છે તો ત્યાં હીટને કારણે કે ઇલેક્ટ્રિસિટીને કારણે મરી જાય છે। બરાબર? પણ એ જીવને એટલું મનથી વિચાર કરવાની શક્તિ નથી કે આ લાઇટ મને ભલે અટ્રેક્ટ કરે છે પણ એ હીટથી હું સહન નહીં કરી શકું। આપણે હ્યુમન્સ ભલે લાઇટ આપણને ગમે તો આપણે એને ટચ કરવા જઈએ છીએ, આપણે કેમ નથી જતા? કેમકે આપણામાં એવું પ્રી થિંકિંગ છે, આપણે પહેલેથી વિચાર કરી શકીએ છીએ કે આ ટેમ્પરેચર ઇઝ નોટ ગુડ ફોર મી। ખ્યાલ આવે છે કે નહીં? તો એ જાતના જીવોને ક્યાં વાગે છે? ઓકે, એનીવે બંધ થઈ જશે। તો એ જાતના જીવોને સંઘની અને અસંઘની કહેવાય છે। આ તિર્યંશ બધાને સમજાયું? તિર્યંશ ખ્યાલમાં આવી ગયું? ઓકે, હ્યુમન્સ તો આપણને ખ્યાલમાં છે જ, આનો મતલબ હું તમને સમજાવી દઉં, આના ડિટેલ્સમાં તો આપણે પછી જશું। એક એવી જમ્યા એક એવી જગ્યા છે જેને ભોગ ભૂમિ કહેવાય, એક ભોગભૂમિના મનુષ્ય જુદી જાતના હોય છે. જુદી જાતના એટલે બહુ લાંબા હોય, એના શરીર આદિ જે હોય એ આપણા જેવા કલર વાળા ના હોય, એ કાં તો ગોલ્ડન કલર હોય કાં સિલ્વર કલર હોય, એ જાતના હોય. એ લોકોનો આહાર આદિ આટલું નાનકડું બોર ખાય કે ઓલું આમળા જેટલું એક વસ્તુ ખાય તો એક બે ત્રણ દિવસ સુધી એમને ભૂખ ન લાગે, એ જાતના જુદા ટાઈપના મનુષ્ય છે. એટલે એને ભોગભૂમિના મનુષ્ય કહેવાય. એ લોકોનું કામ શું? બસ ખાલી ભોગ ભોગવવાનું, આનંદ કરવાનો. આપણે કર્મભૂમિના મનુષ્ય કેવા છે? આપણે એમ કહેવાય કે કર્મઠ જીવો છે, કર્મ કરીએ છે, મહેનત કરીએ છે. ખ્યાલ આવે છે ને? જે ભોગભૂમિના જીવો હોય ને, એને ત્યાં કલ્પવૃક્ષ નામનું એક જાદુઈ ટ્રી હોય, એની પાસે જઈને માંગે કે મને આ વસ્તુ જોઈએ છે, એને મળી જાય. આપણે શું કરીએ છે? આપણે કોઈ વસ્તુને મેળવવા માટે આપણે મહેનત કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, એને સ્પેન્ડ કરીએ છીએ આદિ, એને કર્મભૂમિને કહેવાય. રાઈટ? આટલો ક્લિયર થઈ ગયું. મનુષ્યમાં બે ટાઈપ, ગર્ભજ અને સમૂર્છન. ગર્ભજ તો આપણને ખબર છે, નોર્મલી હાઉ આર હ્યુમન્સ બોર્ન? ગર્ભમાંથી બોર્ન થાય છે, બરાબર? તો એને ગર્ભજ કહેવાય. પણ એક બીજા ટાઈપના પણ મનુષ્ય છે જેને કહેવાય સમૂર્છન. આ સમૂર્છન મનુષ્ય શું છે? પહેલા સમૂર્છન શબ્દનો મતલબ શું? સમૂર્છન એટલે કે આજુબાજુના વાતાવરણમાંથી પરમાણુઓનું ગ્રહણ કરીને જીવનું ઉત્પન્ન થવું, એને સમૂર્છન કહેવાય. ફરીથી, આજુબાજુના વાતાવરણમાંથી પરમાણુ એટલે જે એટમ્સ મોલિક્યુલ્સ છે, એને ગ્રહણ કરીને બોડી બની જાય અને ઉત્પન્ન થાય જીવ, એને સમૂર્છન કહેવાય. જેવી રીતના આમાં, જેવી રીતના યુ નીડ ઓલું એગ અને સ્પર્મ, રાઈટ? ગર્ભજમાં. સમૂર્છનમાં યુ ડોન્ટ નીડ એનીથિંગ, એ જીવ એમને ઉત્પન્ન થાય છે. પણ હા, યુ કેન થિંક ઓફ ઇટ દેટ વે કે દેર ઇઝ અ મેગ્નેટ, એવરીથિંગ ગેટ્સ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ઇટ અને બોડી બની જાય. હવે આ ટાઈપના મનુષ્ય ખાલી અંતર્મુહૂર્ત જ જીવે છે અને મરી જાય છે. એ ટાઈપના મનુષ્ય અમુક સ્પેશિયલ જગ્યાએ જ ઉત્પન્ન થાય છે અને એ લોંગ લિવડ નથી. એટલે આપણે ક્યારેય સાયન્ટિફિક ડિક્શનરીમાં એ મનુષ્ય આવતા જ નથી. ખ્યાલ આવે છે? એ જન્મે એક શ્વાસના 18મા ભાગમાં તો મરી જાય, વિધિન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, એમ સમજો 0.01 સેકન્ડ એ મરી જાય. ખ્યાલ આવે છે? એમનો એક જાતનો એ ભાવ જ છે એમ સમજો, એમનું આયુષ્ય જ એટલું નાનું છે. દ્રૌપદી ઇઝ નોર્મલ મનુષ્ય, ઓલ ફેક સ્ટોરીઝ. એની હ્યુમન ઇઝ બોર્ન નોર્મલી ઓનલી. જેવી રીતના આપણે ઘણું બધું છે કે હનુમાન એ કોના પવન પુત્ર છે, અથવા અર્જુન છે એ સૂર્યદેવના પુત્ર છે, સોરી કર્ણ એ સૂર્યદેવના પુત્ર છે. સૂર્યદેવ તો એક જ્યોતિષ વિમાન છે, જ્યોતિષ વિમાનના દેવ છે. કોઈ દેવ અને મનુષ્ય એનું કોમ્બિનેશન થઈને કોઈ ત્રીજો જીવ ઉત્પન્ન થઈ જ ન શકે ક્યારે. ફરીથી, કોઈ પણ દેવ અને મનુષ્ય એનું કોમ્બિનેશન થઈને કોઈ ત્રીજો જીવ ઉત્પન્ન ન થઈ શકે. કેમ કે હ્યુમન અને તિરિયન્સનું કોમ્બિનેશન થઈને જીવ ઉત્પન્ન થાય છે? નથી થતા ને. એવી રીતના આ પવન બી એક વ્યંતર જાતના દેવ છે, જ્યોતિષ જાતના સૂર્ય દેવ છે. આ બધી સ્ટોરીઝ એટલી બધી છે ને, આપણા માઇથોલોજીકલ સ્ટોરીઝ, યુ હેવ ટુ હિયર ઇટ વિથ અ સેન્સ ઓફ કોશન. ઓકે, આ ક્લિયર થયું. હવે યસ, હા, એ છે ને, આપણે એક પેરેલલ જમીન છે એમ સમજો. બીજે વિદેહ ક્ષેત્ર જે કહેવાય ને, એ વિદેહ ક્ષેત્ર પણ કર્મભૂમિ છે. પણ એની ત્યાં સુધી જતા ઓલા વચમાં જે ક્ષેત્ર આવે ને, જેવી રીતના જંબુદ્વીપની અંદર 6 પહાડ છે. 6 પહાડ આપણે અહીંયા છે ભરત ક્ષેત્રમાં, અહીંયા આને એરાવત ક્ષેત્ર કહેવાય. અને આટલો વચમાનો પાર્ટ, ધીસ પાર્ટ અને ધીસ પાર્ટ, દે આર કોલ્ડ વિદેહ ક્ષેત્ર. સોરી, માય ડ્રોઈંગ ઇઝ સ્મોલર, પણ ભરત ક્ષેત્ર, વિદેહ ક્ષેત્ર, એરાવત ક્ષેત્ર, એને છોડીને આ સેન્ટર પાર્ટ અહીંયા 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 અહીંયા, ધીઝ આર કોલ્ડ ભોગભૂમિ. એ ભોગભૂમિની અંદર ભોગભૂમિના મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ લોકોને ત્યાં કોઈ ઉપદેશ આપવા જાય તો સમ્યક દર્શન થઈ શકે, જેવી રીતના કોઈ ચારણ રુદ્ધિધારી મુનિરાજ હોય ત્યાં જાય તો થઈ શકે. બાકી ત્યાં કોઈ ધર્મની પ્રભાવના છે જ નહીં, કોઈ મંદિર નથી, કોઈ સ્વાધ્યાય નથી, કશું જ નથી. એ ખાલી ભોગ જ ભોગ છે, ખાલી એન્જોય કરવાની જગ્યા છે. જેવી રીતના ઇમેજિન કરો, આપણે પણ વેકેશન પર જઈએ, વેકેશનમાં જઈએ અહીંથી હવાઈ કે કઈ, તો ત્યાં આપણને ધર્મ ઉપદેશ મળે નહીં ને, બસ એના જેવું છે. ઓકે, લાસ્ટ પોઈન્ટ અને ધેન વી સ્ટોપ. ચાર ટાઈપના દેવ છે. જ્યોતિષ દેવો, આજે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા અને નક્ષત્ર, એટલે કે સૂર્ય, ચંદ્ર, પ્લેનેટ્સ, સ્ટાર્સ અને કોન્સ્ટિલેશન્સ, આ પાંચ ટાઈપના જ્યોતિષ દેવોના વિમાનો છે. જેવી રીતના આપણું પ્લેન હોય ને, કેવું હોય, એની અંદર જીવ બેસે, એવી જ રીતે આ જે સૂર્યચંદ્ર જે છે એક જાતનું પ્લેન છે. ઇમેજિન કરો, એ પ્લેનની ઉપરના ભાગમાં એમના ભવનો છે, સારા મસ્ત ઘર છે, પછી નદીઓ છે, તળાવ છે, આથી બધું છે. એની અંદર ઈ જાતના જીવો રહે છે. એક એક પ્લેનેટની ઉપર અસંખ્યાત અસંખ્યાત જીવો છે. આ વિશ્વમાં કોઈ પણ કેટેગરીમાં જ્યોતિષ જાતના દેવો સૌથી વધારે છે. હ્યુમન, એક નિગોદને છોડી દો, નિગોદને છોડીને તિર્યંજ કરતા પણ વધારે જીવો જ્યોતિષ દેવોમાં છે. પછી વ્યંતર. વ્યંતર એટલે આપણે આ ભૂત પિશાચ બધી સ્ટોરી સાંભળી ને, ડાકણ ને બધા, એ બધા વ્યંતર જાતના દેવો છે. ખ્યાલ આવે છે? એ દેવો આપણા હ્યુમન જ્યાં રહે ત્યાં જ રહે છે, કાં તો કોઈ સમુદ્ર ઉપર રહે છે, કોઈ પહાડ ઉપર રહે છે, કોઈ વૃક્ષ ઉપર રહે છે, અલગ અલગ જગ્યાએ એ લોકોના રહેવાના સ્થાન છે. પણ આ દેવોના શરીરો, એના ભવનો, આદિ બધું બહુ સૂક્ષ્મ પરમાણુઓથી બનેલું છે, એટલે આપણે હ્યુમન આઈઝને દેખાતું નથી. હા, યુ કેન સે ઇનવિઝિબલ. થર્ડ ઇઝ ભવનવાસી. આ ભવનવાસી દેવો જમીનની અંદર રહે છે, જમીનની નીચે એમના મસ્ત મહેલોના ભવનો બનેલા છે, મણિરત્નના ભવનો છે, એકદમ સરસ મજાના. આપણે જમીનની નીચે અને પહેલી નરકની ઉપર, બેની વચ્ચે. અને વૈમાનિક દેવો ઉપર છે, જે ઉપર 16 સ્વર્ગ આદિ આપણે કહીએ છીએ ને, એ બધા વૈમાનિક દેવો છે. આપણે નોર્મલી શું કહીએ કે દેવ ઉર્ધ્વ લોકમાં રહે છે, નારકી અધો લોકમાં રહે છે, પણ દેવમાં ખાલી વૈમાનિક દેવ જ ઉર્ધ્વ લોકમાં રહે છે, આ બાકી બધા તો આપણી સાથે છે અહીંયા આજુબાજુ. ભવનવાસી નીચે, જ્યોતિષ અને વ્યંતર મધ્ય લોકમાં. ખ્યાલ આવે છે? ઓલ પ્લેનેટ્સ, યસ. આપણે તો સાયન્સમાં 9-10 પ્લેનેટ કહીએ છીએ ને, તમે જુઓ એક એક ચંદ્રમાં 56 પ્લેનેટ્સ હોય છે એવું આપણા શાસ્ત્રમાં કહે છે, બધાને નામ પણ આપેલા છે. સો જેવી રીતના આપણે સનને સોલર સિસ્ટમનું સેન્ટર કહીએ ને, એવી રીતના આપણે ધાર્મિક શાસ્ત્રમાં ચંદ્ર અને ઇન્દ્ર કહેવાય. ચંદ્ર ઇઝ ધ મેઇન વન, સૂર્ય ઇઝ ધ સેકન્ડ મેઇન વન. જેવી રીતના કે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ, એવી રીતના ચંદ્ર એ ઇન્દ્ર કહેવાય, સૂર્ય એ પ્રતિ ઇન્દ્ર કહેવાય, અને એની સાથે રહેલા તો આટલા પ્લેનેટ્સ, આટલા સ્ટાર્સ, આટલા કોન્સ્ટેલેશન્સ, બધું વર્ણન આપણા શાસ્ત્રમાં છે. કંઈક સમ 14 સમથિંગ ઇન્ટુ 10^21 સ્ટાર્સ, એટલે એક એક ચંદ્ર સાથે એટલા સ્ટાર્સ હોય, એ બધી સંખ્યા આપણા શાસ્ત્રમાં આપેલી છે. યસ, સ્ટાર્સ અને સન આર ડિફરન્ટ એઝ પર અવર શાસ્ત્ર, દે આર નોટ ધ સેમ થિંગ. તો આ આપણે એક ચાર ગતિનું સાવ બેઝિક જોયું. હવે એના પછી આગળ જયતીબેન અને હજી આગળ વિશેષ લેશે, જે મેં પહેલા કહ્યું કે દરેક ગતિમાં જીવોના પરિણામ, જીવોના આયુષ્ય, રહેવાના સ્થાન, આ બધા ટોપિક આપણે આગળ કવર કરશું. ચાલો જીનવાણી સ્તુતિ લઈએ છીએ. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन जिनवाणी के ज्ञान से सूजे लो कालो सो वाणी मस्तक नमो सदा देत हूँ डो बोलो जिनवाणी मात नो जय हो।